सर्वपापणासनो मंगलानं च सर्वेशीं परमं भवै मंगलम्। आपणे गई साल परम पूज्य उपाध्याय श्री यशो विजयजी महाराज साहेबना बनावेला अध्यात्म सार नामना ग्रंथनी लगभग 174 गाथा सुधी अर्थ समझाया, जो कि 12 महीना वीती गया छे। 12 महीना में कोई घेर वाँचू पण होय ना पण वाँचू होय, स्कूल में बेचार रजा पड़े, आपणे 12 महीना रजा पड़े, छतां तमे सारू वाँचू हशे, बधु याद हशे एम विश्वास राखीने आपणी 175મી ગાથાથી ચાલુ કરીએ છીએ। માત્ર 174મી ગાથાનું સંક્ષિપ્ત અર્થ સમજાવીને આગળ ચાલુ કરીએ એ ગઈ સાલના થોડા જૂના સ્મરણો યાદ આવી જાય। આ ગ્રંથ યશો વિજયજી મહારાજજીનો બનાવેલો છે અને અધ્યાત્મને વૈરાગ્યને પુષ્ટિ કરનારો ગ્રંથ છે। અનાદિકાળથી આપણા બધાના જીવો આ સંસારમાં સાર ગતિમાં જન્મ મરણ પામે છે અને જન્મ્યા પછી જેમ જેમ લોક વ્યવહારમાં જોડાતો જાય એમ જે જે અનુકૂળ પદાર્થો મળે એમાં રાગાંધ બનતો જાય અને જે જે પ્રતિકૂળ પ્રસંગ બને એમાં દ્વેષાંધ બનતો જાય। આ રાગ ને દ્વેષના કારણે આ જીવ નવા નવા કર્મ બાંધે છે અને નવા નવા કર્મ બાંધીને ભવો ભવમાં રખડે છે। એમાં ક્યારેક કોક વખત આ જીવનું કલ્યાણ થવાની ભવિષ્યતા પાકી હોય ત્યારે કોઈ સારા ગુરુનો યોગ મળી જાય સદગુરુનો અને એના કારણે આ જીવમાં થોડો વૈરાગ્ય સ્થિર થઈ જાય અને વૈરાગ્યના માર્ગે ચડે તો જ આવા ગ્રંથો ભણવાનો સાંભળવાનો અને જીવનમાં ઉતારવાનો આ ભાવ જાગે। આ ગ્રંથોનું નામ જ છે અધ્યાત્મ, એટલે આત્મા તરફનું લક્ષ્ય। હવે સંસાર ચલાવવો હોય તો ભોગ તરફનું લક્ષ્ય, ઔદ્યોગિક સુખો તરફનું લક્ષ્ય આ જીવનું હોય છે, એમાંથી આત્મા તરફના લક્ષ્યને પ્રાપ્ત કરવો બહુ મુશ્કેલ છે। એટલે જેને ભવિતવ્યતા બહુ પાકી હોય અને ઉત્તમ ગુરુના યોગ મળે અને ઉત્તમ સંસ્કારી જીવન હોય તો જ આ જીવને આમાં રસ પડે। એમાં અધ્યાત્મ જાગ્યા પછી જીવની લાઈન એ બાજુ જ વધારે ચાલે છે, એને આમ સંસાર દુઃખરૂપ ઉપાધિરૂપ મોહરૂપ અને સંસારનો રખડાવનાર લાગે છે। એના કારણે બને એટલું સંસારથી અલિપ્ત રહેવા મહેનત કરે છે। આપણો આત્મા આ ભાવમાં યા બીજા ભાવમાં પણ આવું કલ્યાણ પામે અને વહેલો વહેલો કર્મ ખપાવી લઘુકર્મી થઈને મોક્ષે જાય એવા આશયથી આવા અધ્યાત્મના ગ્રંથો આપણે ચાલુ કરીએ। એમાં 174 શ્લોક સુધી આપણે થયા છે, એટલે 174માં શ્લોકનું તો સંભાળણું યાદ કરાઈ ગયું। સ્વાગમે અન્ય આગમાર્થાનમ સત્યસ્યેવ પરાર્ધકે ન અવતાર બુદ્ધત્વમ ચેદ ન તદા જ્ઞાન ગર્ભતા। દુનિયાના વ્યવહારનો એમણે આમાં દાખલો એક આપ્યો છે કે પરાર્ધની સંખ્યામાં જેમ 100 સમય જાય સત્યસ્ય ઈવ પરાર્ધકે, પરાર્ધની સંખ્યા ગુજરાતી ભાષામાં લગભગ છેલ્લી આવે, એકમ દશક 100,000 10,000,00,000 10,00,000 કરોડ 10 કરોડ, અમે ગુજરાતી વ્યાકરણ ભણ્યા પણ આવતું અબજ 10 અબજ, ખર્વ નિખર્વ મહાપદમાં શંકુ જલ્દી અંત્ય મધ્ય અને પરાર્ધ 18 આંકડા હતા, એમાં 18મા આંકડાનું નામ પરાર્ધ. અત્યારે તો યાદ હોય ખરું ના હોય, ખ્યાલ આવ્યો? એ પરાર્ધમાં જેમ 100 સમય જાય તેવી રીતે કઈ કયું પદ આવ્યું? સત્સ્ય ઈવ પરાર્ધ કે ઈવ એટલે જેમ, પરાર્ધની સંખ્યામાં 1700ની સંખ્યા સમય જાય છે એવી રીતે આ જીનેશ્વર પરમાત્માનું જે આગમ સ્વ આગમે વિતરાગ પ્રભુ છે કેનારા, સર્વજ્ઞ છે, ત્રણેક કાળના જ્ઞાની છે, એટલે એમના કહેલા શાસ્ત્રોમાં અન્ય આગમાના અન્ય આગમના બધા અર્થો સમય ગયેલા જાણવા, એટલા માટે ભગવાને કહેલી વાણીનો અર્થ લખનારા ગંધર્વ ભગવંતોએ ઘણું લખ્યું ને તો એ બધું નથી સમાતું. 14 પૂર્વ બનાયા, દ્વાદસાંગી બનાવી. આજે મને કોઈ કહેતા કે ભાઈ આ બ્રિટિશરોમાં અંગ્રેજોમાં જેમ બાઇબલ હોય મુખ્ય, મુસલમાનોમાં કુરાન હોય, એમ આપણું એક શાસ્ત્ર એવો જેમ બધું સમય જાય એવું કોને? હવે તમે સમજો કે જે થોડું કહેવાનું હોય એકમાં બધું સમય જાય. હવે જેને આખી દુનિયાના ત્રણેય કાળના ભાવ કહેવાના હોય એ ભાઈ એ 12 અંગ બનાવે તોય ગુરુ નથી થતું. આપ જાણો છો કે 14 પૂર્વ જેટલો અભ્યાસ કરે અને 14 પૂર્વ જેટલું ભણે તો પણ કેવળ જ્ઞાનના અપેક્ષાએ તો અનંતમો ભાગ કહેવાય છે. હવે 14 પૂર્વ એટલે એટલું બધું શાસ્ત્રમાં એનું વર્ણન છે કે એક હાથી પ્રમાણ વજનથી લખાય એવી સહી વાળું, સહીથી લખાય એવા ગ્રંથો. તો એ 14 પૂર્વનું જ્ઞાન બોલું એક ભણે તો બી કેવળ જ્ઞાનના હિસાબે તો બહુ અનંતમો ભાગ કહેવાય. તો આટલું ભણે તો પૂરું નથી. તો એક બાઇબલ ભણે કે બોલો એક કુરાન ભણે એમાં બધું આવી જાય, આ વાત કેમ બેસે? એનો અર્થ એ કે અમે જોઈ તો લખ્યું હોય આપણને જીવનની જરૂરિયાત વાળું કે આટલું ભણો એટલે ઘણું ઘણું, એનાથી તમે જીવનને સારું બનાવી દો. પણ આ મહાપુરુષો સર્વજ્ઞ હતા, ત્રણેય કાળના ભાવને જાણનારા હતા. એમને કહેલા ભાવો ત્રણેય કાળને સામે રાખીને એમને કહ્યા છે અને એમની વાણીને ઝીલનારા ગંધર્વ ભગવંતો પણ અગાધ બુદ્ધિવાળા છે. એમણે ભગવાને કહેલામાંથી અનંતનો ભાગ યાદ રહ્યું, યાદ રહ્યું એમાંથી અનંતનો ભાગ લખાણું ગૂંથાણું શાસ્ત્રમાં. હવે વિચારો કે જો શાસ્ત્રમાં લખેલું આટલું બધું છે તો એ અનંતમો ભાગ, તો જગતનું સ્વરૂપ કેટલું બધું વિશાળ છે એ એક ગ્રંથમાં કાંચી મારે. એટલે આવા બધા ઘણા ગ્રંથો જે છે એનું જ્ઞાન જૈન આગમમાં મળે. તમે જીનેશ્વર પ્રભુના આગમના શાસ્ત્રો ભણો તો એમાં બધા દર્શનોની વાત આવે, બૌદ્ધની, સાંખ્યની, મીમાંસકની, ચારવાકની, ન્યાયની. એનો અર્થ એ કે એક દર્શન એવું છે જેમાં બધા દર્શનોની ચર્ચા પણ છે, બધા દર્શનો સમય જાય. એટલે મેં આવો સરસ દાખલો આપ્યો કે પરાર્ધની સંખ્યામાં જેમ 100 સમાયેલા છે એવી રીતે આ જીનેશ્વર પ્રભુના આગમમાં અન્ય બધા આગમોનો અવતાર છે. બેઠું ન અવતાર બુદ્ધત્વ છે. બીજી રીતે જો ભગવાનના આગમમાં બધા શાસ્ત્રોનું ઉત્તરવાપણામાં જે પંડિત ના હોય એટલે બધા શાસ્ત્રો એમાં આવેલા છે આવું જે ન જાણે તો એ જીવનો જોઈએ એવો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી. ન તદા જ્ઞાન ગર્ભતા, પરમાત્માના જ્ઞાન જેટલું જ્ઞાન બીજા કોઈમાં છે નહીં. કેવો જ્ઞાન? સર્વથા મોહનો નાશ થયા પછી જ થાય છે અને જગતના ત્રણેય કાળના સર્વ ભાવને બોલો આ ભગવાન જાણે છે. અને એટલે જ આપણે એમને પરમાત્મા તરીકે આપણે માની જેવું નહીં, ઘણા જગતના જીવો પણ એમને સ્વીકારે અને જગતના જીવોને જ્યારે જ્યારે સાચું તત્વ સમજાય છે ત્યારે છેલ્લે તો આમનું શરણ લેવું પડે. કારણ કે પરિપૂર્ણ જ્ઞાન અને પરિપૂર્ણ વૈરાગ્ય વિતરાગતા એમનામાં છે. લાખો કરોડો દેવો એમની પૂજા કરે તો કોઈનામાં અંજાય નહીં અને ઘણા ઉત્સર્ગ લોકો કરે બરોબર ને તો કોઈના ઉપર એ દુભાય નહીં. કેટલી ઉત્તમતા કહેવાય. આપણું બે માણસો વાંકું બોલતા હોય જરા અને અનાયાસે કાને અવાજ આવી જાય કે ફલાણા ભાઈ તમારા વિશે આમ કહેતા હતા તો ધુઆ પુઆ થઈ જઈએ, ખરું કે નહીં? એની હવે એ મળે તારે વાત એની ખબર લઈ લે એ શું એના મનમાં સમજે છે. આ જીવ એટલું બોલી નાખે કે ન પૂછો વાત. તો ભગવાનના અંદર જ આ એક આવા ગુણો છે કે વિરોધી ગમે એટલા આડાવડા ઉપસર્ગ કરે, પરિસર કરે, એમનું કહેલું ન માને તો પણ કોઈ દાડો એમના ઉપર અંતરમાં દ્વેષ નહીં. જે એમની સેવા પૂજા કરે, પ્રણામ કરે, વંદના કરે એના ઉપર રાગ નહીં. વિતરાગતા છે, આ જ મોટો ગુણ છે. અને વિતરાગતા આવે છે તો જ કેવું જ્ઞાન થાય. પહેલી વિતરાગતા આવે પછી કેવું જ્ઞાન થાય. હમણાં જ આપણે વાત કરી હતી કે વિતરાગતા 12મા ગુંઠાણે ચાલુ થાય. કયા ગુંઠાણે? અને કેવળ જ્ઞાન 13મે થાય. એટલે જેને ભક્ત ઉપર રાગ નથી, દુશ્મન ઉપર દ્વેષ નથી, આવા વિતરાગ પ્રભુ બને તો સર્વજ્ઞ બને. અને સર્વજ્ઞમાં બધાના શાસ્ત્રો સમાયેલા છે. એમનું શાસ્ત્ર ભણો તો બધાના શાસ્ત્રો એમાં ચર્ચાથી આવી જાય છે. એટલે ષડ દર્શન વેદતા, છ દર્શનના જાણકાર આવા વિશેષણો લગાડવામાં આવે છે. ગંધર્વ ભગવંતો 14 પૂર્વના જાણકાર. હવે 14 પૂર્વમાં કેટલું લખ્યું હશે અને કેવું લખ્યું હશે એ તો હવે આપણું ભાગ્ય બોલો ખીલે તારે ખબર પડે. આપણે એમાં જઈએ તારે આવી વાત છે. મને સ્વાગમે અન્ય આગમ અર્થાનામ, પોતાના જૈન આગમમાં અન્ય દર્શનના આગમોના બધા અર્થો એનું પરાર્ધકે સતસૈવ, પરાર્ધમાં જેમ સો સમાયેલા છે તેમ ન અવતાર બુદ્ધત્વમ, એમાં બધું સમાયેલું છે. આ જાણવામાં જે બુદ્ધ પંડિત બન્યા નથી અને બીજે હોધવા જાય છે, ભગવાનના શાસ્ત્ર ભણવા છતાં બીજે શોધવા જાય છે તે ન તદા જ્ઞાન ગર્ભ હતા. હમણાં જો જોઈએ એવું જ્ઞાન ગર્ભી વૈરાગ્ય નથી. કદાચ કોઈ એમ કહે કે આ સૌ પોતપોતાના વખાણ કરે. આપણે જૈન છીએ એટલે જીનેશ્વરના વખાણ કરી, એમ હમણાં કોઈ અંગ્રેજી ભણેલો હોય તો એના વખાણ કરે કે અમારા ભગવાનના જ્ઞાનમાં બધું સમાયેલું હતું. પણ જો મોહનો નાશ થયા વગર વિતરાગતા આવતી નથી અને વિતરાગતા આવ્યા વગર સર્વજ્ઞતા આવતી નથી. સમજાય છે? સર્વજ્ઞતા આવ્યા વગર અયોગી ગુંઠાણે જવાતું નથી અને અયોગી ગુંઠાણું આવ્યા વગર મોક્ષે જવાતું નથી. હવે જેને મોહનો નાશ નથી કર્યો એને સર્વ ભાષાનું અને સર્વકાળનું જ્ઞાન છે એમ કેમ કહેવાય? ભલે હવે પરિમિતો એને એ પૂર્ણ માની લે, વાસ્તવિક આવું નથી. એટલે મહાપુરુષો કહે છે કે વિતરાગ પ્રભુ અને સર્વજ્ઞ પ્રભુ જેવા કોઈ જ્ઞાની, કોઈ સાચા દેવ થયા નથી, થવાના નથી બોલો, અને થશે પણ નહીં. ખ્યાલ આવ્યો? આપણે ભગવાનના તરફના પક્ષપાતથી આ વાત નથી સમજાવતા. પણ જગતનું સ્વરૂપ આવું છે કે રાગ દ્વેષ દયા વગર બોલો પૂર્ણ જ્ઞાન જીવમાં પ્રગટ ક્યારે થતું નથી. આ પ્રમાણે 74મી ગાથાનો આ સાર મેં તમને સમજાય. યાદ રહેશે 75મી ગાથા 175 नयेषु स्वार्थ सत्येषु मोघेषु परचालने माध्यस्थम यदि नायातम न तदा ज्ञान गर्भता। जैन शास्त्रकारोए जुदी जुदी व्यवसाय वस्तु नो स्वरूप समझू एने नय कहवामां आवे। शुं कहेवामां आवे छे? नय। नय एटले जुदी जुदी विवक्षा, जुदी जुदी अपेक्षा, वस्तुनो स्वरूप जुदी जुदी अनेक अपेक्षा वालू छे। जेम खाली एक तमे दृष्टांत आपो के तमारा विषे कोई प्रश्न करे तो बोलो तमे मोटा छो के नाना छो, बोलो यस के नो में जवाब आनो, खा तो नाना कोन खा तो मोटा आपो, तो तमारे मौन ज रहेवू पड़शे। તમારે આમ જ કેવું પડશે, હું નાનો પણ છું બોલો ને મોટો પણ છું, મારાથી જેટલા મોટા ભાઈ બહેનો છે બોલો એનાથી હું નાનો છું અને મારાથી જેટલા નાના ભાઈ બહેનો છે એનાથી હું મોટો છું। બે સ્વરૂપ આવે કે નહીં? એકલા નાના કે એકલા મોટા કહેશો? બોલો 100 રૂપિયાની નોટ હોય એ નાની કહેવાય, મોટી નોટ કહેવાય? બેવું કહેવાય? તો બેવું વાળો વાત માનો ને, એમ સમજાવે છે આ કે જગતનું સ્વરૂપ જ આવું છે, કે નહીં કહો? જ્યાં 5-15ની નોટ ખર્ચવાથી આપણું કામ ચાલતું હોય તો કોઈ 100ની નોટ ન કાઢે, એને મોટી નોટ સમજે, બરોબર છે? અને જ્યાં 1000-10000ની કોઈ નોટ હોય અને એની અપેક્ષા એ 100ની નોટ હોય તો હિસાબમાં ના ગણે, આવું બને કે ના? તો આ તો જગતનું સ્વરૂપ છે। એટલે બીજો દ્રષ્ટાંત કે તમે જેટલા બેઠા છો એ બધા પરસ્પર જુદા જુદા છો કે એક છો? એટલે ભિન્ન છો કે અભિન્ન છો? તો એક સંઘના સભ્ય છો એ રીતે એક પણ છો? સદા એકને માથું દુખે એટલે બીજાને માથું દુખે એવો નિયમ નહીં, એકને તાવ આવે એટલે બીજાને તાવ આવે એવો નિયમ નહીં, શરીરે શરીરે જીવ જુદો પણ છે ને, બોલું જ? તો ભિન્ન પણ છો અભિન્ન પણ? આપણે સ્ત્રીઓ અને પુરુષો ભિન્ન પણ છે અભિન્ન પણ છે, આવું છે? શરીર આકારે ભિન્ન પણ છે ને જીવ પણ, જેમ આપણામાં ચેતના છે એમ સ્ત્રીઓમાં ચેતના છે, આ રીતે સમાન પણ છે। તો આખું જગતનું સ્વરૂપ આવું અનેક સ્વરૂપ વાળું છે, માટે અનેક સ્વરૂપે એને સમજવું આનું નામ નય। આ નય શબ્દ સમજાવું છું, જેમ ધારો કે ભગવાનનો ફોટો હોય કે આપણો ફોટો હોય, બોલો એને કોઈ ફાડી નાખે, તોડી નાખે કે એને બાળી નાખે તો ગુસ્સો આવે કે ના આવે? પણ તમે કાં છો? કાગળ જ છે, તમારો ફોટો હતો એમાં તમે કાં હતા, આટલો ગુસ્સો કરવાની શું જરૂર? બોલો, એનો અર્થ એ થયો કે ફોટામાં પણ મારાપણું છે, મારો ફોટો, તો ફોટાને હું છું એવું માનવું એ પણ એક નય થયો કે નહીં? બોલો, નય એટલે દ્રષ્ટિ। એ નયથી આપણે આ ભગવાનની મૂર્તિમાં ભગવાનપણું આરોપિત કરીને એને ભગવાન માનીને નમીએ છીએ, અને આવું જગતમાં છે, ક્યાંક આરોપણ પણ કરવામાં આવે છે, સમજાય છે મારી વાત? પછી ક્યાંક આરોપણને બદલે વાસ્તવિક વાત પણ હોય, જેમ ધારો કે આપણો ફોટો હોય એને કોઈ ફાડે તોડે તો હું છું એમાં બી દુઃખ થાય, પણ આપણે મને કોઈ જેમ પ્રશ્ન પૂછે એમ મારા ફોટાને કોઈ પ્રશ્ન ના પૂછે, કાં ઉત્તર લેવા હોય કે પ્રશ્ન પૂછવા હોય એટલે જ્ઞાન મેળવવું હોય તો સજીવમાંથી જેટલું મળે બોલો એટલું અજીવમાંથી ના મળે, વાત સમજાય છે? એટલે ત્યાં સજીવની પ્રધાનતા, ખરું કે નહીં? એટલે અજીવને આપણે ગૌણ કરવું, આનું નામ નય। નય એટલે જુદી જુદી વિવક્ષાથી વસ્તુને સમજવી, અને દુનિયામાં સમજતા જ હોઈએ છીએ, પાછું અહીંયા ઝઘડા કરીએ। જગતમાં વસ્તુનું સ્વરૂપ જુદી જુદી રીતે છે અને જુદી રીતે સમજીએ, ખ્યાલ આવ્યો? એનું નામ નય। અને જ્યારે જ્યારે જે નય લગાડો ત્યારે એ નય સાચો જ છે, ખાલી એ અપેક્ષા એ આપણે વસ્તુ સમજીને જોઈએ કે ફોટામાં પણ બોલો આપણા પણ હું માનીને આપણે એને સમજીએ તો આપણું જરાશે જ ફોટો આગો પાછો હોય વાંકો ચૂકો હોય તો કેટલો ગુસ્સો આવે. એટલે ફોટામાં મારાપણાનો પરિણામ છે જ છે કે નહીં બોલો. અને પાછા સમજીએ તો છીએ કે કંઈ પ્રશ્નો પૂછવા હોય કે જ્ઞાન મેળવવું હોય તો ફોટામાંથી ના મળે, જીવમાંથી મળે. તો ભાઈ ફોટામાં એટલો મોહ કેમ? તો કે પ્રતિક આકાર રૂપે સમાન છે માટે. તો આવું ફોટામાં મોહ તો એ ભગવાનની પ્રતિમામાં ભગવાન પણ હું આરોપિત કરાવું શો વાંધો? હે પરમાત્મા, તમે સાક્ષાત હયાત અત્યારે અહીં નથી, પરંતુ તમારી ગેરહાજરીમાં તમારા સ્મરણનું કારણ જો કોઈ હોય તો આપની પ્રતિમા જ છે. આપના મૂર્તિ કે ભગવાન એ છે પથ્થરની, પણ એમાં આપની આકૃતિ હોવાથી આપ એ મૂર્તિ જોતાની સાથે એ પ્રભુ તમે મને સ્મરણ ગોચર થાવ છો, સ્મૃતિનું કારણ છે. સાથે સાથે આમ જો બીજો નહીં પણ ભેગો જ રાખવાનો, તે સચેતન વસ્તુ જેટલું આપણું કામ કરે એટલી અચેતન વસ્તુ આપણું કામ ના કરે. સમજાય છે? તમે મને જેટલું ભળાવો કે પ્રશ્નો કરો એટલે મારા ફોટા અમે પ્રશ્નો કરો તમને જવાબ ના મળે. એમ સાક્ષાત ભગવાન હોય અને જેટલા આપણને આવો ભાવ જાગે એટલા આવો ભાવ ભગવાન પાસે નહીં જાગે. કારણ કે આરોપી જ વસ્તુ છે. કઈ વસ્તુ છે? આરોપી જ વસ્તુ છે. એટલે હાવ નકામી છે એમે નહીં, તેમ આરોપી છે ને સાચી વાસ્તવિક વસ્તુ માની લેવી એમ પણ નહીં. નહીં બેઠું, જે વસ્તુ જે રીતે છે એને એ રીતે માનવી, આનું નામ નય. એટલે એમ લખ્યું છે, નયે શું સ્વાર્થ શક્તિ, સ્વ ને અર્થ પોતપોતાના અર્થમથી બધા નયો શક્ય છે. પોતપોતાના નય અર્થથી બધા નયો શક્ય છે. એક આંબાનું ઝાડ હોય, સમજો કોઈ આપણને ગોટલી આપી કહ્યું તમે વાવજો આમ મોટો આંબો થશે. એ ગોટલી ઘેર લાયા ભાઈ, આમાં આંબો થયો મોટો. હાચું બોલો, ગોટલી ઉપર પ્રેમ કે અમારા ઝાડ ઉપર પ્રેમ? હવે હા સાહેબ તમારી વાત એ સ્વીકારી, અમારા ઝાડ ઉપર પ્રેમ નથી છે. હવે આંબાના ઝાડ ઉપર પ્રેમ કે અમારા ઝાડ ઉપર આવેલા મોર ઉપર પ્રેમ? મોર ઉપર પ્રેમ. હવે મોર ઉપર પ્રેમ કે મોર ઉપર કેરી બે એમાં પ્રેમ? ચોક્કસ. તો બધું વાક્ય તમારું બદલાતું ગયું કે નહીં? બોલો. આ બધું નહીં નહીં એટલે અપેક્ષા કે ભી ગોટલી હતી તો વૃક્ષ થઈ, બોલો વૃક્ષ હતું તો એના ઉપર મોર આવ્યા, અને મોર આવ્યા તો એમાં કેરી થઈ, કેરી થઈ તો એમાં રસ થયો. ખરેખર આપણું પ્રયોજન રસ સાથે છે. બોલો. પ્રયોજન રસ જેટલો ખવાય એટલી ડાળી ખવાય, બોલો શાખા ખવાય, તો એ શાખાને હાચવીએ કે ના હાચવીએ? એ બધા અંગો એના સાથે સંબંધવાળા હોવાથી કામના ખરા કે નહીં? પણ યથાસ્થાને કામના. પણ જેટલી કેરી લાવી રસ કાઢીને ખાઈએ એટલી ડાળીઓ ઘરે લઈને બોલો એને વાટી ના ખાઈએ, કારણ કે એના સ્થાને હાચી એમાંથી કેરી થવાની છે એટલે આપણે એને મહત્વ આપ્યું બેસે છે. એમ ભગવાનની મૂર્તિ જોઈને ભગવાન સ્મરણમાં આવવાના છે, ભગવાનનું જીવન યાદ આવવાનું છે, ભગવાનનો ઉપકાર આપણા ઉપર યાદ આવવાનો છે, એટલે આપણે મૂર્તિને સ્થાન આપ્યું અને મૂર્તિની પૂજા રાખી કે પ્રભાવના એને પ્રતિષ્ઠા કરી. ખેલાયો? પણ ભગવાનને પ્રશ્ન પૂછીએ એમ મૂર્તિને પ્રશ્ન પૂછીએ તો આપણે નય ખોટો ભણ્યા ને, આરોપી તો એને વાસ્તવિક કામ કેમ કરાય? એટલે લખે સ્વાર્થ સત્ય, પોતપોતાનો જે અર્થ છે એ અર્થમાં બધા નયો હાચા છે. ઉપચરિત વસ્તુને ઉપચરિત માનવાની, બોલો વાસ્તવિક વસ્તુને વાસ્તવિક માનવાની. ફોટો હોય એમાં ઉપચરિત વસ્તુ છે, જીવંત વસ્તુ એ સાચી વસ્તુ છે, પણ એટલે ઉપચરિત ખોટી છે એમ નહીં સમજવાની. કહેતું ઘણી વખત આપણા પિતાજી ચાલ્યા જાય તો પણ પિતાજીના સ્મરણ માટે ઘણી આપણે એનો ફોટો ઘરે રાખીએ, ફોટો જોઈને પિતાજીના ઉપકારોને યાદ કરીએ, બરોબર નહીં? પણ પિતાજી જીવંત હોય અને જેમ પગદાદી સેવા કરી ગમાડીએ એમ પોતાને એવું કરીએ? હા, એ નહીં ગમ નહીંથી છે, ઉપચરિત છે. તો ઉપચરિતને ઉપચરિત સમજવાના, વાસ્તવિકને વાસ્તવિક સમજવાના. બોલો, આનું નામ નય. એ સ્વાર્થ શક્તિ શું, બધા જ નયો પોતપોતાના અર્થથી સાચા છે. પછી તમે ઉપચરિતમાં હાથો લગાડવા જાઓ અને હાથામાં ઉપચરિત લગાડવા જાઓ તો એ ખોટું પડે. કેરીનો રસનો વ્યવહાર જાત જેવો થાય એવો વ્યવહાર ડાળીમાં કરવા જઈએ તો ના થાય, અને ડાળીમાં જેવો વ્યવહાર હોય એવો વ્યવહાર રસમાં કરવા જઈએ તો ના થાય. બેસે છે? હાચવીએ બધાને, બોલો, હાચવીએ બધાને, પણ યથાસ્થાને વ્યવહાર થાય, જે જીતું ઉપકારી છે એ રીતે. એટલે બધા નયો સાચા છે, પણ મોઘે શું પરચાલન. પણ જયારે બીજાની અંદર જતા રહીએ તો મોઘે શું, એટલે ખોટા નહીં. મોઘે શું નો શું થાય, એ નયો ખોટા છે. જેમ હમણાં દાખલો આપ્યો કે કેરી હોય એનો રસ કાઢીને આપણે ખાવા બેસાય કે રસ ખવાય. હવે એ પ્રક્રિયા ડાળીમાં કરવા જઈએ શાખામાં તો ના ખાય, ખરાય? સાખરને આપણે વાટી અને રસની માફક ખાવા જોઈએ, ખવાય ના ખવાય? છતાંય શાખાને હાચવીએ કે નહીં? કેમ કે શાખા હશે તો જ મોર આવશે, મોર આવશે તો કેરી આવશે. એટલે કેરીનું મહત્વ હોવાથી મોર અને શાખાનું મહત્વ ખરું. એવી રીતે દરેક નયો પોતાના અર્થમાં હોય ત્યારે સાચા, અને બીજામાં જયારે પંચાતમાં જ પડતા હોય તો બધા મોગે છે, વ્યર્થ છે. માટે જે નયની જયારે જયારે વાત ચાલે, બોલો, જે નયની જયારે જયારે વાત ચાલે ત્યારે બધામાં માધ્યસ્થ ભાવ રાખવાનો. કોઈમાં અંજય બી નહીં જવાનું, બોલો, કોઈના ઉપર તિરસ્કાર પણ નહીં કરવાનો, કોઈના ઉપર નાખુશી ભાવ પણ નહીં લાવવાનો. માધ્યસ્થમ યદિ ન આયાતમ, જો મધ્યસ્થ પણ આપણા જીવમાં ન આવે કદા તો ન જ્ઞાન ગર્ભતા, તો જ્ઞાન ગર્ભી વૈરાગ્ય આ જીવમાં આવ્યો નથી એમ સમજવું. દરેક વસ્તુ યથાસ્થાને ઉપકારક છે, અને આપણે બધી વસ્તુને હાચવવાની અને બધાને રાખવાની, પણ યથાસ્થાને રાખવાની. તમે જ વિચારો કે જેટલી આપણે કેરી તૈયાર હોય એને હાચવીએ એટલી દાળીને ના હાચવીએ, દાળીને જેટલી હાચવીએ બોલો એટલી એના ગોટલાને ના હાચવીએ. કહેવાનો અર્થ એ કે જેમ જેમ ભાવ નિક્ષેપવાની નજીક વસ્તુ પહોંચે એમ આપણને વધારે ઉપકાર કરનાર બને. એમાં નયોમાં પણ બધું આવું જ છે. સાત નય છે, કેટલા નામ સાંભળ્યા છે ને? નૈગમ, સંગ્રહ, વ્યવહાર, જુજુ સૂત્ર, સમભીરૂઢ, શબ્દનય અને સમભીરૂઢ. ચાલો શબ્દ સમભીરૂઢને છેલ્લો એવો ગયું, ન યાદ નામ લખી રાખજો. ચાલો નૈગમ નય, છતાં આજે ફરી એ બેઠ પ્રસંગ આવ્યો, કહી દઉં. જે વસ્તુ ઉપચરિત હોય એને પણ મૂળ વસ્તુના જેવું માન આપે એ નહીં ગમે. ઉપચરી એટલે વસ્તુમાં વસ્તુનું સ્વરૂપ ના હોય, એનો માત્ર એમાં આરોપ હોય તો એને વસ્તુ માનીને આપણે સ્વીકારીએ એ નહીં ગમે. જેમ ભગવાનની મૂર્તિમાં આપણે ભગવાન પણ આરોપિત કરી અને નમસ્કાર કરીએ એ નહીં ગમે. તમારા ફોટામાં તમારાપણાનો જે ભાવ એ નહીં ગમે. સમજીએ ફોટો જડ છે, બોલાયો બોલતો નથી, આપણે માન આપ્યું ખુશ થતો નથી, અપમાન કરીને ફાડી નાખીએ તો ગુસ્સે થતો નથી, એટલે આરોપી છે તો પણ એમાં મારાપણાનો પરિણામ આ નહીં ગમે. સમજાય છે? એટલે જેમાં આરોપ કરવામાં આવે, ઉપચાર કરવામાં આવે, આવી કલ્પના કરવામાં આવે, આ બધું નહીં ગમે. બીજો સંગ્રહ નહીં, સંગ્રહ નહીં, જે વસ્તુ વસ્તુરૂપે છે એને સ્વીકારે પણ એમાં ભેદભાવ હોય એને ગૌણ કરે. પણ ભેદભાવને એકીકરણ તરફ પ્રધાનતા, જેમાં ક્લાસમાં જેટલા બેઠા છે એમાં કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ સુખી છે, કોઈ મધ્યમ છે, કોઈ રૂપાળા છે, કોઈ કદરૂપા બી હોય, એટલે જુદી જુદી જાતના જીવો છે. તો આપણે ક્લાસના હિસાબે બધા રખા, બોલો પાઠના હિસાબે બધા. આનું નામ સંગ્રહ. સંગ્રહ એટલે એકીકરણની પ્રધાનતા, સમાનતાની પ્રધાનતા, આ ભેદની પ્રધાનતા. બેઠું અંદર ભેદભાવ હોય એને ભૂલી જાઓ. ઘણી કોઈ ભેદભાવ વાળી વાત કરે ને તો ના કોઈ આમાં ઠોકે કે મૂકો ના મગજ મારી, આવી ભેદભાવ કરવાની શું જરૂર. આપણે બધા હરકા, આપણે બધા જૈન છીએ. આ સંગ્રહ નહીં, આપણે બધા જૈન છીએ એમ કે ખરા, સંગ્રહ ની વાત બોલે ખરા, પણ જ્યાં જયારે સ્વાર્થ આવે તો આ વાતને કાઢી નાખે, આ વાતને કાઢી નાખે. એટલે આ સંગ્રહ ના બોલે જોરથી, પણ પાછા પોતાના મતના આગ્રહી તો હોય ને, એટલે ભેદ દ્રષ્ટિ એ સંગ્રહ નહીં, એકાકારની દ્રષ્ટિ એ સંગ્રહ નહીં, અને એના જ વિરુદ્ધ પૃથ્થકરણની દ્રષ્ટિ બોલો એ વ્યવહાર નહીં. પૃથ્થકરણ એ ભેદ કરવાની દ્રષ્ટિ, ભાઈઓએ આ બાજુ બેસવાનું, બહેનોએ આ બાજુ બેસવાનું, મોટા એ આમ બેસવાનું, આ બધો વ્યવહાર કહેવાય. શું કહેવાય? વ્યવહાર નહીં, જે મીઝા ભેદ કહેવાય. આપણું શરીરમાં ક્યાંય પણ પીડા થાય તો આ જીવને દુઃખ થાય કે ન થાય? બોલો. એટલે આ માથાથી પગ સુધી આપણું જે બધે વ્યાપ્ત છે, એટલે બધું મારું શરીર, મારો આત્મા એમ માનવું એ સંગ્રહ નહીં. છતાં બોલો પગનું ક્યાંય ફોટો પડાવવાનો આવે તો મોઢાનો ફોટો ઘણા પડાવે, પગનો એકલાનો ફોટો કોઈ પડાવે? હે સાહેબ, એટલે પ્રધાનતા થઈ કે નહીં? અને આમે ફોટાથી મોઢાથી માણસ ઓળખાય, પગથી હાથથી પેટથી ના ઓળખાય સામાન. એટલે આ ભેદ કર્યો એ વ્યવહાર નહીં. એટલે આમાં નાના મોટાનો ભેદ કરવો, સુખી દુઃખીનો ભેદ કરવો, પુરુષ સ્ત્રીનો ભેદ કરવો, એમ જ્યાં જે ઉપકાર કરનાર હોય એવો ભેદ કરવો એ વ્યવહાર નહીં. સમજાશે? વ્યવહાર નહીં માં વર્તમાન કાળને વધારે પ્રદાન કરવો એ રુજુ સૂત્ર નહીં. હા, વર્તમાન કાળને વધારે પ્રદાન કરવો એ રુજુ સૂત્ર નહીં. વ્યવહાર નહીં માં વર્તમાન કાળ પણ હોય અને ભૂતભાવિ કાળ પણ હોય. જેમ એક સામાન્ય દાખલો આપું કે તમે એક 2 લાખ રૂપિયાનો કોઈ માલ લાયા બજારમાંથી, ગમે તે જેને જે ધંધો હોય, બેઠું ભાઈ, માલ લાયા પછી 2-4 દાડા થયા અને કોક કારણે એ માલની બજારમાં શોર્ટેજ પડવાથી ભાવ એકદમ આસમાને ચડી ગયા, બેઠું ભાવ વધી ગયા. હજી આપણે માલ વેચ્યો નથી, ખાલી માલનો બધું લાઈને જ મૂક્યો છે. તો ઘરે કોઈ વાત નીકળે તો શું કહીએ? કે આપણે 2 લાખ કમાયા, 4 લાખ કમાયા, એ તો માલ વેચ્યો નથી, પૈસા આવ્યા નથી, લાખ ભાવે લાવેલા માલના પૈસા આપવાના બાકી હોય, આવું બને કે ના બને? છતાં બોલો છાપું વાંચીને ભાવ વધ્યા એટલે કે આપણે 2-4 લાખ કમાયા, આવું કહીએ? કેમ? એમ કે હવે જે માલ લીધો એના ભાવ વધ્યા છે, એટલે કાલે વેચશું તો વધારે પૈસા આવશે, એ દ્રષ્ટિ ખરી કે નહીં? એટલે ભાવિની વાતને પણ વ્યવહાર નહીં માની. રુજુ શું નહીં કરે એટલે તમારી વાત ખોટી છે. તમે માલ લીધો એ વેચો, પૈસા તમારા હાથમાં આવે અને 2 લાખનો માલ આવે, 2 લાખ ભરી દો, પછી વધે તો તમે કમાયા. તમે વેચવા જાઓ ત્યાં સુધી આ તો સત્તાના જેવું બજાર છે. કોક વાર બોલો એ માલની ઘણા લોકોએ હંકરીઓ બહાર કાઢે, આજે ઊંચા હોય કાલ નીચા થઈ જાય. નહી વાત સમજાતી મારી? બેસે છે? તો વર્તમાન ભૂત ભાવિ ત્રણેયને માન્ય રાખે એ વ્યવહાર નહીં, અને વર્તમાનને જ વધારે પ્રદાન કરે એ રુજુસૂત્ર નહીં. બેઠું? હવે રુજુસૂત્ર નહીંમાં છે વર્તમાન કાળ, પણ એમાં પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ એમ લિંગને વધારે પ્રદાન કરે, એકવચન, બહુવચન, બોલો દ્વિવચન એને વધારે મહત્વ આપે, એ બોલેલા શબ્દને પકડે, બોલેલા એ શબ્દને, જેમ આપણે આપણા પિતાજી હોય, આપણા મોટા ભાઈ હોય, એને આપણે ઘણી વાર તમે ક્યાં જાઓ છો એમ કહીને બોલાવીએ, અમને કહીને જાઓ. તમે કયું વચન કહેવાય? બહુ વચન. હવે પિતાજી છે તો એ, અને કહીએ તમે ક્યાં જાઓ, એટલે શબ્દને ક્યાં આ વાત બરાબર નથી. વ્યવહારના એ રૂઝે ચલાવ કે ભલે એક હોય પણ આપણા પિતા છે, વડીલ છે, ઉપકારી છે, એટલે માનાર છે, બહુ વચન. ખ્યા અર્થમાં? અને આ શબ્દને કે છે એક હોય ને એક કહેવાય, બહુ હોય ને બહુ કહેવાય, એટલે બહુ વચન બોલશો તો એ બહુ થઈ જશે. માટે તમારું વચન ખોટું. બોલો હવે તમે એમાં શું કરો? એની વાત પણ એની અપેક્ષા એ સાચી છે. એના હિસાબે જ મને લાગે આ દેશમાં કોઈ બધાને એક વચનથી બોલાવવામાં આવે છે. બરોબર. પતિ પત્ની હોય તો તું કે ને, તું કાં જાય? આ શબ્દને એની વાત સમજી, અમારે જે વ્યવહારને એની વાત વધારે છે. એકમાં મહત્વ હોય તો તમે બોલાય, સમજાય છે? આ રીતે લિંગની પ્રધાનતા, વચનની પ્રધાનતા પકડે એ શબ્દને, એનાથી થોડા આગળ અર્થની પ્રધાનતા પકડે. તેની પ્રધાનતા અર્થની, પેલામાં લિંગની પ્રધાનતા છે. હવે જેમ રાજા હોય એને ઘણી વાર આપણે નૃપ કહીએ, ભૂપ કહીએ, થોડો રાજા કહીએ, બધું કહીએ કે નહીં? બધાનો અર્થ એક જ સમજે. સંભીરને કહે છે નહીં, ખોટી વાત. નેહરુજી પણ એક વખત આપણે હિન્દુસ્તાનના રાજા હતા, લાલ બહાદુર શાસ્ત્રી પણ રાજા હતા ને, છતાં બેની પ્રકૃતિમાં ફરક હતો. કેટલાક લોકો પ્રજાનું વધારે રક્ષણ કેમ થાય બોલો, એનું ધ્યાન વધારે આપે. કદાચ બાજુના દેશની આજે ઝઘડો થયો હોય તો થોડી જગ્યા કાશ્મીરની હોય તો આપી દે, પણ યુદ્ધ ના કરે. બોલો, કાશ્મીર જગ્યા હોય તો પણ યુદ્ધ ના કરે, મારા માણસો મરી જાય યુદ્ધમાં, સમજાય છે? એટલે નૃપ માણસોનું રક્ષણ કરે એ નૃપ. અને કોકની પ્રકૃતિ આજે જો બહુ બેહીને ચાલીએ અને થોડી જગ્યા આપીએ, કાલે વેત આપીએ તો હાથ માગે, બોલો, હાથ માપીએ તો ગાવું માગે, રાજ્ય કરવું હોય તો લડાઈ તો આવે, બોલો, રાજ્ય કરવું તો. અને માણસો મરે ખરા પણ ભૂમિ નહીં આપવાની, બોલો, એક કશું જગ્યા નહીં આપવાની. નમતું જો ખીર આપણે રોજ બધા નમાવે, આવા પાવરવાળા પણ રાજા આવે ને ગાદી ઉપર, હા કે ના? એ ભૂપ કહેવાય. શું કહેવાય? હા, એ ભૂ એટલે પૃથ્વીનું રક્ષણ કરાય, શબ્દને પકડે, સમજાય છે? હવે તમે સમજી લો, કોક ભૂપ નીકળે, કોક નૃપ નીકળે, અને કોક ગાદી ઉપર એવા આવે કે દુનિયાનું જે થવું હોય થાય. આપણે લહેર કરી લો ને, આપણે 5 વર્ષ પછી ગાદી ઉપર 4 રહેવાના છીએ. ખ્યાલ આવ્યો? રોજ નવા ઇસ્ત્રી ટાઈટ કપડાં પહેરી અને બાદશાહની જેમ નીકળે, કે રાજા રાજતે ઇતિ રાજા. એને ન પૃથ્વીની પડી હોય, બોલો, ન માણસોની પડી હોય, આવા પણ હોય કે નાયક? તો હવે આશ્રમમાં કયો અર્થ હતો? નૃપ, ભૂપ અને રાજા, આવો શબ્દના અર્થને પકડીને વ્યવહાર કરે એ સમભિરુઢ નહીં, સમભિરુઢ છઠ્ઠો નહીં, સમભિરુઢ, સમજાય છે? હવે એનાથી આગળ છેલ્લો નહીં એવું ભૂલ, એ તો એનાથી જરા આગળ છે કે એવમ ભૂત, એનું નામ જ છે ભૂત, એટલે ભૂત ના થઈ જવાનું. એવમ એટલે આવું બન્યું એમ. હવે એનો શું કે જે શબ્દનો જેવો અર્થ થતો હોય, તો જે શબ્દનો એવી ક્રિયા હોય, ક્રિયાને પકડે એવમ. જેમ આપણે હમણાં કીધું કે પૃથ્વીનું રક્ષણ કરે એ ભૂ, બરોબર ને? પણ એ પૃથ્વીના રક્ષણ કરવાની પ્રક્રિયામાં ઉતર્યા હોય યુદ્ધમાં, અને ભૂમિ બચાવતા હોય ત્યારે, ભલે પ્રકૃતિ એવી હોય પણ યુદ્ધના પ્રસંગ ન આવ્યા હોય અને ખાતા પીતા હોય કે ઊંઘ્યા હોય આરામથી, તે કાળે ભૂખ નહીં. દાખલો સમજાવું કઈ? એવી રીતે લોકોનું રક્ષણ કરતા હોય, પ્રકૃતિ એવી જ હોય, જયારે પ્રસંગ આવે ત્યારે ઉભા રહે, પણ પ્રસંગ આવ્યો ના હોય એટલે લેરથી ઊંઘતા હોય, એ વખતે નૃપ ના કહેવાય. સમજાય છે? એટલે જેને ખારા કપડા પહેરી નીકળવાનો શોખ હોય એ રાજા કહેવાય, પણ કપડા પહેરી નીકળે તારે, ઘેર બેઠા હોય ખાતા પીતા હોય ત્યારે નહીં, આવો અર્થ કરે એ એવમ ભૂત નહીં. હજુ મારા ઉપર હું અહીંયા ભણાવું છું અને બોલતો હોઉં ત્યારે અધ્યાપક કે માસ્ટર સાહેબ આ પાઠ પૂરો થાય અને આપણે અહીંથી બધી ભેગા હરી મળીને જઈએ, ત્યારે હવે ધીરુભાઈ કાં ભણાવે છે, અહીં તો આપણે હાથે વાતો કરે છે, એ વખતે અધ્યાપક નહીં, એનું નામ એવમ ભૂત નહીં. બેઠું એટલા નહીં ના પકડશો પાછા. હા, વર્તન હોય, પ્રક્રિયા હોય તો તમે એવા, એ એવું ભૂત નહીં. વર્તન જો આમ, જો તમે જે નહીંની વાત સાંભળશો એ નહીંની વાત તમને સાચી લાગવાની, પેલાની સાંભળો એ પેલાની બરાબર ના લાગે, પણ એકલી પેલાની સાંભળો એની એ બરાબર લાગે. એટલે લખે નયે શું સ્વાર્થ સત્ય શું, બધા નયો પોતપોતાના અર્થમાં સાચા છે, પરની વિચારણામાં જાય ત્યારે ખોટા છે. માટે આપણે બધામાં માધ્યસ્તમ, બધામાં જો માધ્યસ્તમ આવે તો જ આપણું કલ્યાણ. જે વખતે જે નહીંની વાત ચાલતી હોય એ વખતે એ નહીંની વાતને આપણે સાંભળવાની, સમજવાની અને સ્વીકારવાની, બીજા નહીંને આગળ મગજમાં રાખી પહેલા નહીંની વાત ખોટી જેમ નહીં કહેવાની. સમજાય છે? એટલે તો જ આ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાય. જેમ પરમાત્મા વિચરતા હોય તીર્થંકર પ્રભુ, એમને આપણે તીર્થંકર કહેવાય, આવું એવમ ભૂત નહીં થી સમજીએ છીએ. પણ હવે એને જ મગજમાં રાખીએ એકલો હો, તો આ ભગવાન ઉપર કોઈ દાડો અવોભાવ આવે જ નહીં. મૂર્તિ ઉપર એમાં દેખાય કે આ તો પથ્થર જ છે, આ ક્યાં ભગવાન છે. પેલું જ મગજમાં રાખીએ તો સમજાય. એટલે જ્યારે જ્યારે જે જે નહીં જરૂરી પડે અને જેમાં આપણો ઉપકાર થાય એવો હોય, જેમાં આપણા આત્માનું કલ્યાણ થાય એવું હોય, એ વખતે એને મુક્ત કરવાનું. એટલે અત્યારે ભગવાન હાલ હયાત નથી, એટલે આપણે આમને ભગવાન માની નમસ્કાર કરીએ એમાં આપણું કલ્યાણ. પણ ધારો કે પરમાત્મા વધારે બોલો અચાનક ખરું, તો આપણે અહીંયા પૂજા કરતા હોઈએ તો પણ એ પૂજા એ વખતે છોડીને પરમાત્માને વંદન કરવા જઈએ. બેઠું મગજમાં? પણ હવે અત્યારે હરિન ભગવાન પધારે નહીં, હોય નહીં, અને એમની પ્રતિમાને આ તો પથ્થર જેમ કરીને કાઢી નાખીએ તો આપણું કલ્યાણ થાય નહીં. તો જ્યારે જ્યારે જે જે નહીં ઉપકારી હોય એને આપણે મહત્વ આપવું, આવી વાત આ ગાથામાં આપણને સમજાવે. એટલા માટે જીનેશ્વર પ્રભુએ શાસ્ત્રોમાં સાત નયો સમજાયા છે. કેટલા? અને સત્વાર સૂત્રમાં આપણે ભણાયા હતા, છતાં અહીંયા આવ્યું એટલે મેં થોડી એની વાત સમજાવી. અને જ્યારે જે નહીંની વાત હોય એને એમાં જોડાવાનું ખરું, પણ એનો એકાંત આગ્રહ નહીં પકડવાનો. માધ્યસ્થ અત્યારે એ ઉપકારી છે, મારે આપણે એમાં જોડાવાનું. બેઠું? બીજા કાળે બીજું આવે તો એમાં ઉપકારી એમ જોડાવાનું. આ જેટલા ભાઈઓ બહેનો બેઠા છે એ બધાને બોલો સમાન પણ માનવાના, બોલો અને ભેદભાવ પણ માનવાનો. હમણાં કોઈને પ્રભાવ ના કરવાનું મન થાય તો બધાને સરખા આપે કે નહીં પૈસા? બરોબર. અને છતાં પોતે પુરુષ હોય તો પુરુષની લાઈનમાં બે, બહેનોની લાઈનમાં ના બે, અને સ્ત્રી હોય તો એની લાઈનમાં બે, પુરુષ લાઈનમાં ના બે. એટલે સમજે છે ને કે ભાઈ હું આ જાતિની વ્યક્તિ છું, તો ભેદ હાચો કે અભેદ હાચો? બંને હાચા, પણ બંને યથાસ્થાને હાચા. બોલો બંને. હવે પ્રભાવ ના કરવા નીકળે અને ભાઈઓને બે રૂપિયા આપે, બહેનો રૂપિયો આપે, કે બહેનોને એક આપે બે આપે અને ભાઈને એક આપે, તો એ વ્યાજબી નથી. પ્રભાવ નામાં અભેદ ઉપકારી. બોલો. અને જયારે બેસવું હોય ત્યારે આપણામાં વિકારી ભાવ ના આવે એટલે આપણે પુરુષ હોય તેમાં બેસવાનું, સ્ત્રી ઓરિજામાં બેવાનું, એટલે ભેદ કર્યો કે નહીં? એટલે યથા સ્થાને ઉપકારી, સમજાશે? એટલો ભેદ પણ નહીં ઉપકારી, બોલો, એટલો અભેદ પણ નહીં ઉપકારી. એટલે માધ્યસ્તમ કેવો શબ્દ છે? માધ્યસ્તમ યદિ ન આયાતમ, જો મધ્યસ્થપણું આ જીવમાં ન આવે તો જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય કહેવાતો નથી. બહુ સમજુ થવું, ડાયા થવું, ભગવાનનું શાસન મળ્યું છે અને ભગવાનનું ધર્મ મળ્યો છે, તેને એટલો બધો નયોથી સમજવો કે આપણા આત્માના પરિણામ સારા રહે, સારા થાય અને વૃદ્ધિ પામે. શ્લોક 176 આ પ્રશ્ન કરો. હવે આત્મામાં પણ આ જ પ્રમાણે છે, ભલે વ્યવહારનો સમજાવવા મળે મેં દાખલો આપ્યો, બાકી આમાં પણ આવું છે. આપણે પુસ્તક હોય ચોપડી, બોલો, એને ખમાસમો દઈએ કે એમને નમસ્કાર કરીએ, આ નહીં ગમે. જ્ઞાનના સાધનને જ્ઞાન માન્યું, બરાબર? જ્ઞાન તો આત્માનો ગુણ કહેવાય ને, બોલો. હું તમારી સામે કોઈ દલીલ કરે કે જ્ઞાન કોનો ગુણ? અને પુસ્તક આત્મા કે જળ, તો એને જ્ઞાન કેમ મનાય? આવો કોઈ પ્રશ્ન કરે તો શું કહી શકો? આપણા જ્ઞાનનું સાધન છે એટલે એમાં આરોપ કર્યો, ઉપચાર નહીં ગમે. નહીં ગમ નહીંથી પુસ્તક પણ જ્ઞાન કહેવાય, અને એટલે જ આપણે નમસ્કાર કરીએ. નહીં ગમ નહીંથી પુસ્તક પણ નમસ્કરણીય કહેવાય. એટલે સંગ્રહ નહીંથી જોઈએ તો આત્મામાં જે જ્ઞાન આવ્યું હોય એને જ્ઞાન માનવાનું, બેઠું? એમ વ્યવહાર નહીંથી આત્માનું અધ્યાત્મવાળું જ્ઞાન એ કામનું, સ્કૂલનું નિશાળનું જ્ઞાન પૈસા કમાવા માટે કામનું, આત્માના કલ્યાણ માટે નહીં કામનું. તો સ્કૂલનું જ્ઞાન કામનું કે શાસ્ત્રનું જ્ઞાન કામનું? બંને પણ યથાસ્થાન. બોલો, સંસાર આપણું ચલાવવું હોય, પૈસા કમાવવા હોય તો સ્કૂલનું જ્ઞાન કામનું, પણ આત્માનું કલ્યાણ કરવું હોય તો ધાર્મિક જ્ઞાન કામનું. ભેદ પડ્યો કે નહીં? એક સંગ્રહ ને બીજો વ્યવહાર. હા, આ રીતે બધામાં નયો ઉતરે. જેમ જેમ તમે નયોમાં વિચક્ષણ થાવ એમ વસ્તુ સ્થિતિ સમજાતી જાય. બેઠું ભાઈ, આપણે કોઈના પક્ષપાતી થવું નથી. જે સ્થાને જે જરૂરી હોય, જેમાં ચોપડી છે એ આપણા જ્ઞાનનું સાધન હોવાથી આપણે એને સંરક્ષણ કરાય, ખોલાય, માન અપાય, બેઠું? પણ કોઈનામાં જ્ઞાન હોય ને પ્રશ્નો પૂછો, અને જેવો જવાબ મળે એવો ચોપડી અંદર પ્રશ્ન પૂછ્યા કરો, કોઈ જવાબ ના આપે. કારણ કે એ નૈગમ નહીંથી જ્ઞાન છે, સંગ્રહ નહીંથી નથી. સમજાય છે? જ્યાં જે નયો હોય ત્યાં એ રીતે વ્યવહાર કરવાનો. ગુણ ઉપર દાખલો, કોઈને પણ ક્યારે બી વચ્ચે વચ્ચે પ્રશ્ન થાય તો ત્યાં જ પૂછી લેજો. હા, એ વખતે તમને પણ એ વખતે જ પ્રશ્ન યાદ આવશે અને મને ઉત્તર પણ એ વખતે જ ખ્યાલ આવશે. કારણ વિષય ચાલતો હોય ત્યારે મગજમાં વિષય હોય એટલે આપણે જવાબ આપી શકીએ, બરોબર ભાઈ? શ્લોક 176 આજ્ઞા આજ્ઞિકાર્થાનમ યૌક્તિકાનામ ચ યુક્તિ ચ ન સ્થાને યોજકત્વમ ચે ન તદા જ્ઞાન ગર્ભતા. હવે જો આ જગતના ભાવો બે જાતના છે સાહેબ. કેટલાક ભાવો એવા છે કે જેમાં તમે દલીલ કરો, યુક્તિ કરો, પ્રશ્ન કરો તો સમજાય અને ગુરુજી જવાબ પણ આપે. ગુરુજી યુક્તિ યુક્ત હોય એમ, બેઠું મગજમાં? યુક્તિપૂર્વક ના હોય, બોલો. યુક્તિપૂર્વક ના હોય. જેમ ખાલી કોઈ એમ પૂછે કે આ ભગવાન પણ નમસ્કરણીય છે અને ખુદ વિતરાગ પ્રભુ પધારે એ નમસ્કાર કરાય ગયે છે, સાહેબ બેમાં પહેલા નમસ્કાર કોને કરવો? તો ખુદ ભગવાન પધારે એને પહેલો કરવાનો, બોલો, અને મૂર્તિને પછી કરવાનો, કે મેં સાક્ષાત તીર્થંકર પ્રભુ છે, આ ઉચ્ચરિત છે. એટલે જવાબ મળ્યો કે ના મળ્યો? એટલે જે પ્રશ્નોના જવાબ મળે અને વસ્તુ યુક્તિયુક્ત હોય એવા ભાવોને આપણે પણ યુક્તિથી ભણવાના, એમાં દલીલ પૂછવાની, દલીલ મેળવવાની અને દલીલ કરવાની. ફરી બોલું, જે ભાવો તો દલીલથી સમજાય એવા હોય એ ભાવોને દલીલથી સમજવાના, દલીલથી સમજાવવા મહેનત કરવાની અને એમાં ઊંડા ઉતરવાની. હવે કેટલાક ભાવો એવા હોય કે જેમાં આપણી દલીલ ચાલે નહીં, આપણી દલીલનો કોઈ જવાબ ના હોય, આપણા પ્રશ્નોનો કોઈ જવાબ ના હોય, સમજાય છે? જેને શાસ્ત્રમાં શ્રદ્ધાગમ્ય ભાવ કીધા હોય. કેવા ભાવ? જેમ આ સંસારમાં બે જાતના જીવો હોય છે, કોઈ ભવ્ય અને કોઈ અભવ્ય હોય, કોઈ મોક્ષે જવાને યોગ્ય, કોઈ મોક્ષે જવાને અયોગ્ય. એમાં કોઈ સવાલ કરે કે આ ભવ્ય અભવ્ય કોણે બનાવ્યા છે, આ મોક્ષે જવાની યોગ્ય ના અયોગ્ય, તો એનો કોઈ જવાબ ના મળે. બોલો બેઠું. અથવા આપણા જીવોમાં કોણ ભવ્ય અને કોણ અભવ્ય, જોકે પેલું એટલું જ્ઞાન નથી, પણ જ્ઞાન હોય તો પણ એમાં આપણો તર્ક ચાલે નહીં, ચાલે? એટલે આ ભાવો શ્રદ્ધાગમ્ય કહેવાય. શું કહેવાય? ભગવાને કહ્યા છે, આપણે સાંભળી લેવાય, જેમ નિગોદમાં અનંત જીવો છે એવું ભગવાને કહ્યું છે, બરોબર? એક પણ નિગોદ આપણને આંખે દેખાતી નથી, સૂક્ષ્મ છે માટે. નિગોદ નથી દેખાતી તો નિગોદમાં અનંત જીવો છે ક્યાં દેખાવાના હતા? હવે તમે ગમે એટલું સમજાવનારને પૂછ્યા જ કરો કે નહીં, અમે તો નિગોદમાં અનંત જીવો તમે દેખાડો તો જ માનીએ, ના દેખાડો તો ના માનીએ. તો પેલો થાકીને જોકે ના માનવો જાઓ ઘરે, કારણ કે એ પદાર્થો દેખાડા એવા છે જ નહીં, દલીલથી સમજાય એવા નથી. આપણી પાસે આપણી પેઢીમાં પાંચમી સાતમી દસમી પેઢીએ કોણ દાદા હતા એનું કોઈ આપણા વડીલો નામ આપે કે ભી ધનજીભાઈ હતા એક દાખલાથી, ભાઈ તમે એને પૂછો કે ધનજીભાઈ હતા એની શું ખાતરી, મને એની યુક્તિથી સમજાવો, તો એ સમજાવી શકે? સાતમી પેઢી દસ પેઢી પહેલા વાત કરું, એટલે હતા એ માની લેવાનું, બાપ દાદા કીધું એ બરાબર, ખરું કે નહીં? એટલે આવા કેટલાક ભાવો એવા હોય કે જેમાં દલીલ કરાય નહીં, જેમ કે આપણી દલીલ છે એ વસ્તુ ગમ્ય નથી. આ તો મેં દ્રષ્ટાંત આપ્યું હો ભાઈ, પણ એમ નિગોદમાં અનંત જીવો છે કે મોક્ષમાં અનંત જીવો ગયા છે, ઉપર શિલા ઉપર મોક્ષના જીવો છે, લોક ચૌદ લોક છે એની પાછળ અલોક છે, હવે આ બધી વાતમાં તમે તર્ક કરવા જાઓ અને ભગવાનને પૂછપૂછ કરો તો ભગવાને કે તું કેવલી થાય તો તમે બધું સમજાઈ જશે, મૂકમાં છાપો, ખરે એનો કોઈ બીજો જવાબ નથી. એટલે આ આગમિક ભાવ કહેવાય. શું કહેવાય? આગમમાં કહ્યું છે મારે સાચું છે, કારણ કે કેનારા મહાપુરુષો ક્યારેય જૂઠું બોલે એવો પ્રસંગ જ નથી. એટલે પહેલું થયું આજ્ઞયા આગમિક અર્થાનામ, આગમિક આવા જે ભાવો હોય કે નિગોદમાં અનંત જીવો છે, ચૌદ રાજલોક છાંસી છાંસીને બરો ભરેલો છે, આ ચૌદ રાજલોકમાં દુનિયા છે, એમાં ભવ્ય અભવ્ય બે જાતના જીવો છે, લોકની બહાર અનંતો અલોક છે, હવે આમાં એક પણ બોલો વાત તમે તર્ક કરો તો બેઠું. એટલે આવા બે પાંચ દાખલા આપ્યા આગમિક અર્થાનામ, જેવા આગમમાં કહેલા આ બધા ભાવો એને આપણે આજ્ઞા વડે સ્વીકારી લેવા. ભગવાનની આજ્ઞા છે કે જગત આવું છે, ભલું સાહેબ આપકો એ બરાબર, એક વાત બેઠો એટલું. અને બીજું યૌક્તિકા નામ યુક્તિ કહો, જે યુક્તિયુક્ત પદાર્થો છે એને યુક્તિથી માનવાનું. જેમ કોઈ એમ પૂછે કે આ બધા ભાઈઓ અહીં બેઠા, બધી બહેનો આમ બેઠી આમ કેમ, તો કે આ એક વ્યવસ્થા છે. બોલો, તો એટલો જવાબ છો કે નહીં? બોલો, એટલો ઉત્તર તો મળ્યો ને કે વ્યવસ્થા છે, કે ધીરુબેન તમે અહીં બેઠા બીજા સામે બેઠા, આવું કેમ કર્યું? તો કે એ ભણાવનાર છે, અમે ભણનાર છીએ, તો આ પણ એક જવાબ થયો કે નહીં? એ યુક્તિવાળા પદાર્થોમાં યુક્તિ લાગે રહેશે જે મગજમાં. આ જગતમાં બે જાતના ભાવો છે, કેટલાક યુક્તિથી સમજાય એવા, કેટલાક શ્રદ્ધાથી માની લેવાના. તો જે શ્રદ્ધાથી માની લેવાના હોય બોલે એને શ્રદ્ધાથી સ્વીકારી લેવાના, અને યૌક્તિકાના જે યુક્તિયુક્ત પદાર્થો હોય એને યુક્તિથી માનવાના, એટલે એને સમજવાનું, એમાં ઊંડા ઉતરવાનું, સમજાવનારને પ્રશ્ન કરવાનો, એનું માથું બી ખાવાનું થોડું. એટલે દલીલો કરવાની, ભણવા માંગે એમ બેઠું. ન સ્થાને યુજક, ન સ્થાને યુજક તુમથી, જો તમે આ રીતે જોડી ના શકો અને યુક્તિયુક્ત પદાર્થ હોય છતાં એને શ્રદ્ધાથી માની લો અને દલીલમાં ઊંડા ના ઉતરો તો તમને એ વિશેનું જ્ઞાન ના થાય, બરોબર નહી. અને જે શ્રદ્ધાથી જ ગમ્યો હોય, જેમાં આપણી યુક્તિ ચાલવાની ના હોય, એમાં માથાપૂર કરીએ તો ખોટો આપણો ટાઈમ જાય. એટલે ન સ્થાને યોજકત્વમ, યોગ્ય સ્થાને જો જોડવા પણ આપણા જીવમાં ના આવે તો સમજી લેવું કે હજી આપણામાં જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી. આવું મહાપુરુષો કહે છે. અને દલીલ થી સમજાય, જે વસ્તુ શ્રદ્ધા ગમ્ય હોય એ વસ્તુમાં કોઈ દલીલ બહુ ખેંચે અને બે કલાક અડધો કલાક એની ચર્ચા કરે તો બાર જણા કંટાળી જાય અને કે ભાઈ મૂકો ને માથા બોર બેઠું, આ તો હરું ભવ્ય ભવ્ય દેખાતા નથી, પણ દેખાય અને આપણે આ ભવ્ય છે અને આ ભવ્ય છે એ બધા બોલી જઈએ તો આ જીવ આપણું માથું સ્થિર છે. કીધું તમે આ ભવ્ય આ ભવ્ય હરદમ જાવ, એ શ્રદ્ધા ગમ્ય ભાવ હોય એમાં બહુ તર્ક નહીં કરવા, અને તર્ક ગમ્ય ભાવો હોય બોલે એમાં બહુ શ્રદ્ધાની વાત આગળ નહીં કરવાની, તર્કથી સમજવા મહેનત કરવાની. આવું જ્ઞાનીનું વચન છે તો આપણો વૈરાગ્ય હાથો જેથી જવા. જો યોગ્ય સ્થાને જોડીએ નહીં તો એ જ્ઞાન ગર્ભિત સાચો વૈરાગ્ય નથી. શ્લોક 170. હા બોલો. આપણા જે કોઈ આગમો છે એ ભલે કેવડી ભગવાને કેવડાથી જોયા પછી ભાખ્યા છે અને એને ગણધર ભગવંતોએ બરાબર સાંભળ્યા છે અને સાંભળ્યા પછી આપણા માટે આ નોંધ કરી છે. જેમ કોઈ તમે અત્યારે ક્લાસમાં ભણો છો સમજાય છે, અને મારા જેવા કોઈ બી ભણાવનાર આવે એની પાસે ભણો છો અને તમને લાંબો ટાઈમ યાદ રહે એટલા માટે કે તમારા કુટુંબના કોઈ સભ્યને કામ આવે એટલે તમે નોટ નોટ કરો છો. એમ હવે નોટ પણ ખરું મારી પાસે ભણતર ધીરુભાઈ ભણાવ્યું એમ કહેવાય કે ના કહેવાય, એમ આ ગંધર્વ ભગવંતોએ બધી નોંધ કરી છે અને આપણા માટે આ બધા આગમો બનાવ્યા છે. એટલે આગમો એ કંઈ સામાન્ય વાણી નથી, અર્થથી કેવડી ભગવંતે કહેલી છે, શબ્દથી ગંધર્વ ભગવંતોએ ગૂંથેલી. ગંધર્વ ભગવંતોએ પણ પોતાની બુદ્ધિ પ્રમાણે જેમ બેઠું એમ નથી લખી નાખ્યું, તેમ ગૂંથી નથી નાખ્યું, ભગવાનનું સાંભળી અને આપણા ભલા માટે આ નોંધ બનાવી છે. અને આગમો નષ્ટ થઈ ગયા છે એવી વાત પણ નથી. આ કોક કાળ પ્રભાવે ન ભણે તો વચ્ચેથી આપણને એમને એમ પુસ્તક રૂપે પડ્યા હોય પણ જ્ઞાન રૂપે પરિણામ ના પામ્યા હોય, પણ વચ્ચે વચ્ચે કોક કાળ એવો પણ આવે કે એમાં ગીતા પુરુષો પાકે અને ભણે એવું પણ બને. જેમ અત્યારે તમારે જ ઘરે કબાટમાં ઘણા પુસ્તકો આગમના પડ્યા હશે, તમને એનું જ્ઞાન આજે નથી પણ એક અહોભાવ છે કે હશે તો આપણે કોઈ વાંચશું ભણશું, એનો તો મહાપુરુષોએ લખ્યા છે આપણા માટે કામ ના છે. એમ વચ્ચે વચ્ચે કોક આચાર્યો આવા પાકે એને ઉકેલે. જેમ 1000 વર્ષ પહેલા શ્વેતાંબર સંપ્રદાયમાં કલિકાલ સર્વને હેમચંદ્રાચાર્ય મહારાજ થયા, હરિભદ્રસુજી મહારાજ થયા, જેમણે આ તત્વાર્થ બનાવ્યો, આ બધા ગ્રંથો બનાવ્યા, ખરું કે નહીં. વચ્ચેના કોઈ વખત કાળ એવો આવે કે આવા ગીતા પુરુષો ઓછા પાકે અને એના પછી વળી કોઈ ગીતા પાકે, સમજાય છે. એટલે ઓછો વધતો ઓછો વધતો ક્ષયોપશમ બધાનો હોય, પણ આપણા માટે વધારે ક્ષયોપશમ વાળા મહાપુરુષોએ આ ભગવાનની વાણી ગૂંથી છે અને એમાં ક્યાંય અસત્ય છે જ નહીં. માત્ર અસત્ય આપણે ઉભું કરીએ તો વસ્તુ છે, જો સંગત કરીએ તો એટલી અમૃતવાણી છે કે એના ઉપર મૂળ અહોભાવ જોઈએ. ભગવાનના પક્ષપાતી હું નથી કહેતો, પણ આ કહેનારા વિતરાગ પ્રભુ છે, સર્વજ્ઞ પ્રભુ છે અને લખનારા પણ એમના અનુયાયી છે. એ માર્ગે આત્માનું કલ્યાણ કરનારા જીવો છે. કોઈ બી શ્વેતાંબર હોય કે દિગંબર હોય કે તેરાબંધી હોય, પાછલા 1000-2000 વર્ષમાં પોતપોતાના વિચારોથી સંપ્રદાય ભેદ ભલે થયો હશે પણ તત્વ ભેદ કઈ નથી. આત્માની સમજાય છે? આચાર ભેદમાં કોઈ થયો હોય ભેદ, છતાં આપણે આચાર ભેદને અડવું ન અડવું એ આપણી પોતાની ઈચ્છાની વાત છે. પણ તત્વ ભણવામાં વિતરાગની વાણીને શા માટે મહત્વ ન આપવું? એમ કહો કે વિતરાગની વાણી ઘણા અહોભાગ્ય મળી છે. આ દુનિયામાં ધર્મના નામે કેટલાય લોકો કઈક જાતના પ્રપંચ ચલાવે છે, એમાંથી આપણને કોઈ જાતની માયા કપટ જૂઠ વગર આત્માનું કેમ કલ્યાણ થાય, સંસારનો રાગ કેમ ઘટે અને આત્મતત્વ કેમ ઉજળું બને, એ જ ભાવવાળી વાણી આપણને આ મળી છે. ખરું કે નહીં? અંદર અંદરની આપણે પૂજા કરાય કે ન કરાય, ભગવાને આમ મનાવી એ અંદરની વાત છે, પણ આ વાણી આપણને વિતરાગની મળી છે એનો એટલો બધો મોઢા ઉપર પ્રમોદ ભાવ, હર્ષ ભાવ, આનંદ ભાવ હોવો જોઈએ. જેમ 200 કે 100 રૂપિયાનો પગાર હોય માણસનો અને કોઈ સારું કામ કરે અને કોઈ 1,00,000 રૂપિયા આપી દે, બોલો એના મોઢા ઉપર કેટલો આનંદ પ્રવર્તે. એના જેવી આ વાત છે કે આ બધા સંસારના રાગી દેશી લોકોની વાતો સાંભળતા સાંભળતા ક્યાંક આવો ભાગ્ય જાગ્યું કે વિતરાગની વાણી સાંભળવા મળી, વિતરાગની વાણી જાણવા મળી અને વિતરાગ પ્રભુનો આ ધર્મ મળ્યો. એ અર્થથી જો વિચારીએ તો આપણે ઘણા ભાગ્યશાળી છીએ અને આપણને આવું અપૂર્વ રત્ન મળ્યું છે, તો એને પચાવીએ, એને ઓગાળીએ અને જીવનમાં ઉતારીએ. બરોબર? એટલે ગીતાર્થ છે એવો વૈરાગ્ય, શ્લોક 77મો, જે શાસ્ત્રાર્થ ભણેલા હોય અને ગીતાર્થ પુરુષો હોય એમાં જ આવો વૈરાગ્ય રહે. જે શાસ્ત્ર ન ભણ્યા હોય, જ્ઞાની નિશામાં ના હોય, એમાં આવો વૈરાગ્ય આવતો નથી. એટલે ગીતાર્થ છે એવો, ગીતાર્થ આત્માઓમાં જ જ્ઞાન ગર્ભમ વૈરાગ્યમ સીતમ, જ્ઞાન ગર્ભિત બોલો વૈરાગ્ય હોય છે. આ શાસ્ત્ર ભણ્યા હોય અને તત્વ જાણતા હોય એનું જ મન સંસારી ભાવોથી બોલો ઉપજી ગયેલું હોય, સંસારમાં રહે ખરો, સંસારમાં જોડાય બી ખરો, પણ મન એનું ઉપજી ગયેલું હોય. તત્વ હે સંસારમાં રહે, બધો કદાચ ધંધો પાણી કરે, ખાય પાય અને પતિ પત્નીને હાચવે ઘર, પણ એનું મન એમાંથી ઉપજેલું હોય એટલે રસિક ના હોય, આનંદી ન હોય. જેમ એક દાખલો આપું કે આપણા ઘરે આપણા પત્ની પણ ઘરનું કામ કરે અને પત્ની ઉંમર લાયક કદાચ હોય કે સુખી હોઈએ, એના કારણે ઘરમાં કામ કરવાવાળી રાખ્યું કે ભાઈ આપણે વાસણ માંજનારીને એ બે ઘરના કામ કરે, છતાં પત્ની જેટલા હોભાવથી કામ કરે ઘરનું એટલી બધી કામવાળી એટલા હોભાવથી ના કરે કરે અને આપણે એની પાસે એવી અપેક્ષા પણ ના રાખીએ, કારણ કે એ પાત્ર નોકર છે, એને 100-200 રૂપિયા વધારે મળે તો આપણું કશું બીજ જતી એવું બને જ ના બને કહો. એમ આ બધો સંસારી ભાવ ઔપાધિક છે અને આ વૈરાગ્ય અને આ ગુણો એ જ આત્માનું કલ્યાણ કરનારું તત્વ છે. એટલે મહાપુરુષો અધ્યાત્મ શાસ્ત્ર આપણને ભણાવે છે કે આત્માનું કલ્યાણ કરવું હોય તો થોડા અધ્યાત્મમાં આવો, ભલે સંસારમાં હો તો સંસારનો વ્યવહાર કરજો, પણ જે નોકરાણી પગાર મળે એટલું જ ઘરનું કામ કરે એમ એનું ચિત્તમાં રંગાય નહીં, એની જેમ અલિપ્ત રહીને રહેજો. એમ સમજાવે કે ગીતાર્થને જ આવો સાચો વૈરાગ્ય હોય. ઉપચારાત અગીતસ્ય અપિ અભિષ્ટમ, અને અગીતાર્થ હોય બોલો એટલે આવું શાસ્ત્ર ભણેલા ના હોય, છતાં શાસ્ત્ર ભણેલાના નિશામાં જો રે, બોલો શાસ્ત્ર ભણેલાની તો એનામાં પણ ઉપચારે આવો વૈરાગ્ય આવે, સસ્ય નિશ્ચય આવે. તમે જો જે ભણેલા ગણેલા બહુ ના હોય પણ ભણેલા ગણેલાની નિશામાં રહે તો ભણેલા ગણેલા કે એમ ચાલે અને કે રીતે વર્તે એને પણ વૈરાગ આવે, પણ એ ઉપચારથી આવે. બેઠું આ પ્રમાણે આપણે ચાર શ્લોકના અર્થ પૂરા કર્યા, બાકીનો અર્થ હવે પછી થોડો ટાઈમ પછી કરીશું.